એકત્રના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક એવા મજબૂત શું કહેવાય આધારસ્તંભની વાત કરવાના છીએ, જેમનું કામ દાયકાઓ સુધી વિસ્તરેલું રહ્યું એવા સાક્ષર સત્તમ નરસિંહરાવ ભોળાના દિવેટિયા વિશે.
બરાબર.
આપણી આ વાતચીતનો આધાર છે વિજયરાય વૈદ દ્વારા ગુજરાતી સાહિત્યની રૂપરેખા પુસ્તકમાં લખાયેલો નરસિંહરાવ પરનો લેખ. તો ચાલો આ મોટી પ્રતિભાના જીવન અને કામના જુદા જુદા પાસાઓને એમ કે નજીકથી જોઈએ.
નમસ્કાર. નરસિંહરાવ દિવેટિયા 1859 થી 1937 ખરેખર ગોવર્ધન યુગની, એટલે કે ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા લેખકોના પ્રભાવવાળા સમયની એક બહુ મહત્વની અને તેજસ્વી પ્રતિભા હતા, એમાં કોઈ શક નથી.
હા,
એમનું કામ ગોવર્ધનરામ અને મણિલાલ નબુભાઈ જેવા સમકાલીનો સાથે જ શરૂ થયું, પણ એમના કરતાં એ ઘણું લાંબુ જીવ્યા. લગભગ 50 સદી 50 વર્ષ એમનું સાહિત્ય સર્જન ચાલતું રહ્યું.
50 વર્ષ?
હા, 50 વર્ષ. એટલે એમનું કામ વિશાળ તો હતું જ, પણ એમાં કેટલીક શું કહેવાય ખાસિયતો પણ હતી. એ માત્ર કવિ નહોતા, પણ
હા, અનેક પાસા હતા એમના વ્યક્તિત્વના.
બરાબર. ભાષાના જાણકાર અને અભ્યાસી હતા, સારા વિવેચક હતા, અને યાદગાર સંસ્મરણો પણ એમણે લખ્યા છે. એટલે બહુમુખી પ્રતિભા.
50 વર્ષ સક્રિય રહેવું એ બહુ લાંબો સમય કહેવાય. 1880-90ના દાયકામાં શરૂઆત કરીને છેક 1930 સુધી, અને એમને સારો સંસ્કારી કુટુંબનો લાભ મળ્યો અને સરકારી નોકરીમાં જે સગવડ મળી,
હા,
એનો પણ સાહિત્ય માટે બહુ સરસ ઉપયોગ કર્યો એમ કહેવાય છે.
હા, અને એ વાત નોંધવા જેવી છે. તેઓ એસિસ્ટન્ટ કલેક્ટર હતા, એટલે નોકરીમાં જ્યાં જ્યાં બદલી થઈ ત્યાં કુદરતની સુંદરતાને એમણે કવિતામાં ઉતારી અને જે તે વિસ્તારની ભાષાની ખાસિયતોને પોતાના ભાષાના અભ્યાસમાં જોડી દીધી.
અચ્છા.
આ બતાવે છે કે એમને કંઈ રોજીરોટીની ચિંતા નહોતી, છતાં એમણે સાહિત્ય અને સંસ્કારની સેવાને પોતાની ફરજ સમજીને અપનાવી.
સાચી વાત.
નોકરીમાંથી નિવૃત્ત થયા પછી અને જીવનના છેલ્લા વર્ષોમાં જ્યારે દીકરાના અવસાન જેવું દુઃખ આવ્યું, ત્યારે પણ એમની ઈશ્વરમાં શ્રદ્ધા અને લખવાનું કામ અટક્યું નહીં. એમની એકાગ્રતા અને નિષ્ઠા ખરેખર કમાલની હતી.
કવિ તરીકે એમનું કામ તો ખાસ ગણાય છે. એમના પહેલા કાવ્ય સંગ્રહ કુસુમમાળા 1887માં આવેલો, એના વિશે વિજયરાય વૈદ્ય તો ત્યાં સુધી કહે છે કે એનાથી જ ગુજરાતમાં નવી કવિતાનો યુગ શરૂ થયો. એ સમયે જે યુવાનો સંસ્કૃત અને અંગ્રેજી ભણેલા હતા, એમની કંઈક નવું પામવાની જે તરસ હતી તે આ સંગ્રહથી છીપાઈ. એવું તે શું ખાસ હતું એમાં?
વૈદ્યના કહેવા પ્રમાણે કુસુમમાળાએ પશ્ચિમની જેમ વ્યક્તિગત ભાવોને વ્યક્ત કરતી કવિતા, જેને આપણે ઉર્મી કાવ્ય કહીએ, એનો એક સુઘડ રસ્તો ગુજરાતમાં ખોલી આપ્યો. એ પહેલાંની કવિતા કરતાં આ શૈલી થોડી અલગ હતી.
ઓકે.
એમના મુખ્ય 5 કાવ્ય સંગ્રહો છે: કુસુમમાળા, હૃદયવીણા, નુપુરઝંકાર, સ્મરણ સંહિતા અને બુદ્ધચરિત. આ બધામાં એમની કવિ તરીકેની છાપ દેખાય છે.
શું શું જોવા મળે છે એમની કવિતામાં?
એમની કવિતામાં સુંદર કલ્પનાઓ છે, પ્રકૃતિ માટેનો ઊંડો પ્રેમ છે, માણસના મનના ભાવોનું ગંભીર પણ સાચું અને સહજ નિરૂપણ છે, ઈશ્વરમાં ઊંડી શ્રદ્ધા અને પોતાની ભાષા માટેની ચીવટ. આ બધું જ જોવા મળે છે. કુદરતમાં જે કંઈ બને છે એને એ ઈશ્વરનો મહિમા સમજાવતા પાઠ તરીકે જોતા હતા.
પણ વૈદ્ય એમની કવિતાની કેટલીક મર્યાદાઓ પણ ગણાવે છે, જેમ કે એમાં બહુ જોરદાર પ્રબળ ઉર્મીઓનો જાણે અભાવ હોય અને ક્યારેક એક જ પ્રકારની શૈલી હોય એવું લાગે. શું આ વાત સાચી છે?
હા, એ મર્યાદાઓની નોંધ લેવી પડે. નરસિંહરાવની કવિતામાં કદાચ કલાપી જેવી તીવ્રતા કે પછી નાનાલાલ જેવી ડોલન શૈલીની નવીનતા ન મળે, પણ એ મર્યાદાઓ છતાં લગભગ 1905-07 સુધી, એટલે કે જ્યાં સુધી કલાપી અને નાનાલાલ પૂરા પ્રસ્થાપિત નહોતા થયા, ત્યાં સુધી નરસિંહરાવ ઘણા ગુજરાતી કવિઓ માટે આદર્શ હતા અને કવિતાના શોખીનોમાં બહુ પ્રિય હતા. એક હકીકત છે.
ખરું.
આજે પણ જો કોઈ, મતલબ સાહિત્યના જુદા જુદા વાદ વિવાદોથી દૂર રહીને શુદ્ધ કવિતાનો આનંદ લેવા માંગે, તો એમને સ્મરણ સંહિતાના કેટલાક વિચાર પ્રેરક શ્લોકો છે. પવિત્ર લગ્ન જીવનનો ભાવ રજૂ કરતું અગ્નિહોત્ર છે. બુદ્ધના જીવન પર આધારિત મહાભિનિષ્ક્રમણ અને તદગુણ જેવી રચનાઓ.
હા.
કે પછી ઊંડી રજની, ગૂઢ કોકિલા ઉત્તરા અને અભિમન્યુ જેવા લગભગ 30-35 કાવ્યો જરૂર ગમે અને કંઈક ઊંચો અનુભવ કરાવે.
એ પણ એક રસપ્રદ મુદ્દો છે કે એમના પછી જે કવિઓ આવ્યા એમણે નરસિંહરાવે શરૂ કરેલા કામનો ફાયદો ઉઠાવ્યો અને એને આગળ વધાર્યું. આના લીધે ક્યારેક નરસિંહરાવનું પોતાનું કામ થોડું શું કહેવાય ઝાંખું લાગવા માંડ્યું.
બરાબર, આ તો સ્વાભાવિક છે. જે પાયો નાખે એનું કામ કદાચ પછી બંધાતી ભવ્ય ઇમારતમાં ઓછું દેખાય, પણ એનું મહત્વ જરાય ઓછું નથી.
ના, એ તો ખરું.
નરસિંહરાવે કવિતામાં જે પ્રકારનું માનસિક વલણ અને અભિગમ દાખલ કર્યા એનો લાભ પછીની પેઢીને મળ્યો અને એમણે એને પોતપોતાની રીતે વિકસાવ્યો.
કવિતામાં આટલું પાયાનું કામ કર્યા પછી એમની બીજી એક મોટી ઓળખ હતી ભાષાશાસ્ત્રના અભ્યાસની. એમના સમયમાં આ ક્ષેત્રે સંજોગો પણ બદલાયા હતા, નર્મદના સમય કરતાં વધારે સાનુકૂળ બન્યા હતા. એમણે આનો ફાયદો કેવી રીતે ઉઠાવ્યો?
ખરેખર પરિસ્થિતિ વધુ સારી હતી. એક તો એમને ભાંડારકર જેવા બહુ મોટા પ્રખર વિદ્વાનના શિષ્ય બનવાનો મોકો મળ્યો. બીજું, એમના પોતાનામાં સંશોધન માટે જરૂરી ગુણો હતા. જેમ કે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ કહ્યું છે તેમ, કલ્પના કરવામાં સંયમ, બુદ્ધિની ઉદારતા અને ક્યારે ન ખૂટે એવી ધીરજ.
વાહ.
આ ઉપરાંત ચોકસાઈ અને ચીવટ તો એટલી બધી કે વિષય ગમે તેટલો અઘરો હોય કે લોકો કદાચ મજાક ઉડાવશે એની પણ એમને પરવા નહોતી. માતૃભાષાના આ અઘરા પણ મહત્વના ક્ષેત્રમાં એમણે અસાધારણ એકાગ્રતા, ઊંડાણ અને વિશાળ દ્રષ્ટિથી આખી જિંદગી કામ કર્યું.
અને આ ક્ષેત્રનું એમનું સૌથી મોટું અને જાણીતું કામ એટલે ગુજરાતી લેંગ્વેજ એન્ડ લિટરેચરના બે ભાગ, જે 1921 અને 1932માં પ્રકાશિત થયા. આ એમના વિલ્સન કોલેજમાં આપેલા વ્યાખ્યાનો પર આધારિત હતા, ખરું ને?
હા, બિલકુલ. આ ગ્રંથોએ એમને આખા ભારતમાં ભાષાશાસ્ત્રી તરીકેની ઓળખ અપાવી, જે ગુજરાત માટે બહુ ગર્વની વાત કહેવાય. જોકે વિજયરાય વૈદ્ય એવી નોંધ પણ કરે છે કે કદાચ એમના સંશોધનની પદ્ધતિ એટલી બધી ઝીણવટભરી અને શાસ્ત્રીય હતી કે એમના સમયના બીજા વિદ્વાનો એમના કામની પૂરી કદર ન કરી શક્યા હોય. પણ તેમ છતાં ગુજરાતી ભાષાના ઉચ્ચારણ અને જોડણી વિશે એમણે જે નિર્ણયો આપ્યા, જે ગુજરાતી ઉચ્ચારણોની ખાસિયતોના બારીકાઈથી કરેલા અભ્યાસ પર આધારિત હતા, તે આજે પણ બહુ મહત્વના ગણાય છે.
અચ્છા,
ભવિષ્યમાં જે કોઈ ગુજરાતી શબ્દકોશ બનાવે એમના માટે નરસિંહરાવનું આ કામ પાયારૂપ બની રહેશે.
કવિ અને ભાષાશાસ્ત્રી તરીકેની એમની ઓળખ પછી હવે એમના વિવેચક સ્વરૂપ પર આવીએ. વૈદ્ય કહે છે કે વિવેચક તરીકે નરસિંહરાવમાં કવિ, સંસ્મરણો લખનાર અને અર્થઘટન કરનાર આ ત્રણેના લક્ષણો દેખાય છે. આ મિશ્રણની એમના વિવેચન પર શી અસર પડી હશે?
હા, આ ત્રણેય પાસા ભેગા થવાથી એમના વિવેચનમાં સત્ય માટેનો આગ્રહ, કળાને માણવાની અને સમજવાની શક્તિ, ઉદારતા અને ક્યારેક થોડો ઉપદેશાત્મક સૂર પણ જોવા મળે છે. એમની વિવેચન કરવાની રીત, મુખ્યત્વે કોઈપણ કૃતિના ભાગો છૂટા પાડીને બારીકાઈથી તપાસવાની હતી, જેને આપણે પૃથકરણશીલ કહી શકીએ.
ઓકે, એનાલિટિકલ.
હા, એનાલિટિકલ. વિજયરાય વૈદ્ય એમની સરખામણી જર્મન વિવેચક જર્વાઇનસ સાથે કરે છે, જે સાહિત્યને એના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં મૂકીને સમજવા માટે જાણીતા હતા. વૈદ્ય એ પણ નોંધે છે કે બળવંતરાય ઠાકોરના સારા વિવેચનમાં શાસ્ત્રીય અભ્યાસ સાથે કલ્પનાશક્તિ પણ ભળેલી દેખાય છે, જ્યારે નરસિંહરાવ અને થોડા અંશે રમણભાઈ નીલકંઠમાં શુદ્ધ શાસ્ત્રીયતા, એકદમ પદ્ધતિસરનો અભ્યાસ વધુ જોવા મળે છે.
સમજાયું.
અલબત્ત, એમના વિવેચનમાં ક્યારેક મૂળ વાતથી આઘા પાછા થઈ જવું, વાતને વધુ પડતી લાંબી કરવી કે બિનજરૂરી ઝીણવટ કરવી જેવી ખામીઓ પણ દેખાય છે, એ પણ નોંધ્યું છે.
એમના મુખ્ય વિવેચનના પુસ્તકો એટલે મનોમુકુરના ચાર ભાગ અને અભિનય કલા. આ મનોમુકુરમાં શું શું સમાયેલું છે?
મનોમુકુરમાં ઘણું બધું છે. સાહિત્યના જુદા જુદા પ્રશ્નો પર વિચારણા છે, ગોવર્ધન રામ જેવા મોટા સમકાલીનોની કૃતિઓનું મૂલ્યાંકન છે, કનૈયાલાલ મુનશી જેવા એમના પછી આવનાર નવલકથાકારની પ્રશંસા પણ છે.
અચ્છા.
હા, નાટકોની સારી નરસી બાજુઓ બતાવી છે અને નવા લખનારાઓની પ્રતિભાને પણ ઉત્સાહ અને વિવેકથી આવકાર આપ્યો છે. અભિનય કલામાં અભિનયની કળાના ઇતિહાસ અને એના મૂળ તત્વોની ઊંડી, વિદવત્તાભરી અને લાંબી ચર્ચા છે.
અને પેલી પ્રેમાનંદવાળી વાત.
હા, એ ખાસ વાત. પ્રેમાનંદના નામે જે નાટકો ચાલતા હતા એ ખરેખર પ્રેમાનંદે લખ્યા છે કે કેમ એવો સવાલ પહેલીવાર લગભગ 1909માં નરસિંહ રાવે જ ઉઠાવ્યો હતો. અને વર્ષો સુધી પુરાવાઓ સાથે પોતાની વાત ચીવટપૂર્વક રજૂ કરતા રહ્યા, જે પાછળથી સાચી પણ સાબિત થઈ. આ એમની સંશોધક તરીકેની દીર્ઘદ્રષ્ટિ અને સત્ય માટેની નિષ્ઠા બતાવે છે.
ખરેખર હવે એમના ગદ્યની વાત કરીએ. હિંમતલાલ અંજારિયાએ એમના ગદ્ય વિશે બહુ સરસ રીતે કહ્યું છે કે એ સામાન્ય માણસનું નહીં પણ કોઈ ઉચ્ચ સંસ્કારી વ્યક્તિનું ગદ્ય છે, જાણે પર્વતના શિખર પર મળતી તાજી હવા અને પ્રકાશ જેવું. એમને આવું કેમ લાગ્યું હશે? એમના ગદ્યમાં એવી કઈ ખાસિયત હતી?
અંજારિયાનું વર્ણન ઘણું યોગ્ય છે. નરસિંહરાવના ગદ્યમાં એમના જ્ઞાનને કારણે આવતી ચોકસાઈ અને ભાષાની શુદ્ધિ દેખાય છે. સાથે સાથે એમને પોતાની જે સંસ્કારી રસવૃત્તિ હતી એના કારણે અર્થની સૂક્ષ્મ બાબતો પણ એ પકડી શકતા.
હા,
એમના લખાણમાં ક્યાંક મનને ગમી જાય એવી સુંદરતા અને ભાવની ભીનાશ પણ જોવા મળે છે. લગભગ 1890થી 1920 સુધી, એટલે કે 30 વર્ષ, એમના ગદ્યની બહુ મોટી અસર પડી, કારણ કે એમના લેખો સામયિકોમાં છપાતા રહેતા અને ઘણીવાર એમાં રસપ્રદ વાદવિવાદ પણ થતો.
એટલે એ સમયના બીજા લેખકો પણ પર પ્રભાવ પડ્યો હશે.
બિલકુલ, આની અસર નાના મોટા ઘણા લેખકો પર થઈ. જોકે એમના ગદ્યમાં ક્યારેક ભાષા થોડી અઘરી લાગે, વાક્યરચના ગૂંચવાળા ભરેલી હોય કે લખાણ વધુ પડતું લાંબુ હોય એવું પણ બને, તેમ છતાં એમનું ગદ્ય ગુજરાતી ભાષાની એક મૂલ્યવાન ધરોહર ગણાય છે.
એમને લખવાની શૈલી ખાસ કરીને ક્યાં વધુ ખીલેલી લાગે છે? કયા પ્રકારના લખાણોમાં?
જ્યાં એમના પોતાના વ્યક્તિત્વના અંશો વધુ દેખાય ત્યાં. દાખલા તરીકે મનોમુકુરમાં નારાયણ હેમચંદ્ર પરનો નિબંધ એક ઉત્તમ ગદ્ય રચના ગણાય છે. એ સિવાય એમના સંસ્મરણોના પુસ્તકો સ્મરણમુકુર 1926માં આવ્યું અને વિવર્તલીલા 1933માં. સ્મરણમુકુર તો એમના સમયના સાંસ્કૃતિક ઇતિહાસનો એક અરીસો છે, જેમાં વ્યક્તિઓ અને પ્રસંગોના ચિત્રો દોરવાની એમની અદ્ભુત શક્તિ દેખાય છે.
અને વિવર્તલીલા?
વિવર્તલીલામાં રસ પડે એવું ચિંતન છે, નાના નાના કિસ્સાઓ છે અને યોગ્ય જગ્યાએ ટાંકેલા અવતરણો છે, જેમાં એમની રસિકતા અને વિદવત્તા બંને ચમકે છે. આ પુસ્તકો એવા છે જે સંસ્કારી વાચકોને હંમેશા ગમશે.
4 દાયકાથી પણ વધુ સમય, લગભગ 4 તપથી પણ વધારે એમની આ સાહિત્ય સેવા ચાલી, ખરેખર પ્રેરણાદાયી છે.
સાચી વાત છે. આચાર્ય આનંદશંકર ધ્રુવે એમનું બહુ સચોટ મૂલ્યાંકન કર્યું છે. એમણે કહ્યું કે નરસિંહરાવ ખાલી કવિ, વિદ્વાન કે ભાષાશાસ્ત્રી નથી, પણ એ બધું જ છે અને દરેક ક્ષેત્રમાં બહુ ઉચ્ચ સ્થાને છે.
વાહ!
એમણે તો નરસિંહરાવની પ્રચંડ મનોઘટના, એટલે કે વિશાળ બૌદ્ધિક ક્ષમતા, જેને અંગ્રેજીમાં જાયગેન્ટિક માઇન્ડ કહેવાય, એને નર્મદ કરતાં પણ વધુ વિશાળ ગણાવી હતી.
નર્મદ કરતાં પણ વધુ?
હા, આ એક જ વાક્ય એમના કદ અને એમના પ્રધાનનો શ્રેષ્ઠ પરિચય આપી દે છે. તેઓ ખરા અર્થમાં સાક્ષર સત્તમ, એટલે કે સાક્ષરોમાં ઉત્તમ હતા.
તો આ હતી નરસિંહરાવ દિવેટિયાના વિશાળ વ્યક્તિત્વ અને એમના કામની એક ઝલક, જે આપણને વિજયરાય વૈદ્યના લેખમાંથી મળી. આપણે જોયું કે કેવી રીતે એમણે ગુજરાતી કવિતા, ભાષાવિજ્ઞાન, વિવેચન અને ગદ્ય દરેક ક્ષેત્રમાં પોતાનું આગવું અને પાયાનું યોગદાન આપ્યું. ખરેખર બહુમુખી પ્રતિભા હતા.
બિલકુલ. અને અહીં એક વિચારવા જેવો મુદ્દો એ પણ છે કે જે રીતે નરસિંહ રાવે પશ્ચિમની અભ્યાસ પદ્ધતિઓ અપનાવી, પણ સાથે સાથે ભારતીય સંવેદના અને ભાષાની વાસ્તવિકતાને પણ ધ્યાનમાં રાખી, એ અભિગમ આજે કેટલો પ્રસ્તુત છે.
સાચી વાત.
આજના સમયમાં જ્યારે જ્ઞાનના ક્ષેત્રો વધુને વધુ વિશિષ્ટ થતા જાય છે, ત્યારે નરસિંહરાવ જેવી બહુમુખી પ્રતિભા, એમની ચોકસાઈ અને નિષ્ઠા આપણને શું શીખવી શકે છે? આ પ્રશ્નો પર વિચાર કરવા જેવો છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. આભાર.